பிந்து சயோக்தம் நீக்கம் தியாயந்தி யோகினா காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஃ. அர்ஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ மங்களம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜைனம் தர்மோஸ்து மங்களம். அஜ்ஞானதீமிராந்தானாம் ஜ்ஞானாஞ்சனஶலாகயா சக்ஷுருன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே நம. மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜீதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமதி ராஜச்சந்திர ஜான் மந்திர் காட்கோபர் மும்பை. பருஷன் மகாபர்வ சம்மத் 2062 ஓகஸ்ட் 2006 ஸ்வதே ஸ்ரேணினோ விஷய் பரம்பதினோ பரம்பந்த் ஸ்வத்தை கிரமாங்க 11 மோக்ஷ மார்க் அகம்ய தேமஜ் சரள் சந்தர்ப வியாக்கியானுசார் 2 અને பத்திராங்க 727. મોક્ષ માર્ગની જ્ઞાની પુરુષોએ જે અનેક પ્રકારની વિશેષતા કીધી છે એમાં પરમ કૃપાળુ દેવે વ્યાખ્યાન સાર 1 ની અંદર બોલ 157 માં જે મોક્ષ માર્ગ માટેની જે દિશા સૂચન કર્યું છે એ અદ્ભુત છે. એમાં કૃપાળુ દેવે લખ્યું છે, દુર્ધર પુરુષાર્થથી પામવા યોગ્ય મોક્ષ માર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. દુર્ધર પુરુષાર્થથી પામવા યોગ્ય મોક્ષ માર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. આત્મજ્ઞાન અથવા મોક્ષ માર્ગ કોઈના શાપથી અપ્રાપ્ત થતો નથી કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે માટે પુરુષાર્થની જરૂર છે. ઘણી ઘણી વાર પરમાર્થ માર્ગની અંદર જીવ ભ્રાંતિમાં પડી જાય છે એ કે મોક્ષ આત્માનો પોતાના પદને પોતાનું સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરવી, એમાં જાણે કોઈના આશીર્વાદ કોઈની કૃપા અને એવી રીતે આપણને અનાયાસે મળી જાય ને, આવી પ્રકારની બહુ કલ્પના છે. આત્મસિદ્ધિમાં જોકે પ્રભુએ આ વાતને બહુ સ્પષ્ટ કરી છે.
જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લે છેદુ નહીં આત્માર્થ.
કોઈ બાનાબાજીમાં આત્માર્થને છેદોમાં આ મને આપી દેશે ને આ મને આપી દેશે ને આ મને દેશે કઈ નહીં થાય. દુર્ધર પુરુષાર્થ, દુર્ધર આંતરિક પુરુષાર્થ છે એટલે એને દુર્ધર્થ કીધો છે. માઉન્ટ એવરેસ્ટ ચડવાનો પુરુષાર્થ છે, ઇંગ્લિશ ચેનલ તરવાનો પુરુષાર્થ છે, અનેક પ્રકારના બાહ્ય પુરુષાર્થ છે. પણ પોતાના અંતર શત્રુઓને જીતીને, અનાદિકાળના કર્મના આવરણોને હટાવીને, પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું, એનો જે પુરુષાર્થ છે એ દેખીતી રીતે કંઈ નથી. એ કંઈ હાથ પગ હલાવવાના, દોડધામ કરવાની, કંઈ પાવડા તગારા ઉપાડવાના, કે કંઈ શ્રમ યજ્ઞ કરવા જવાનું, કે કંઈક આ કરી નાખું ને તે કરી નાખું ને, કે ખૂબ બહુ તપવાનું છે ને આ કરવાનું છે ને તે કરવાનું છે, બાહ્ય એક કંઈ આ વાત આત્મિક પુરુષાર્થમાં નથી. દુર્ધર પુરુષાર્થ, બહુ આકરો પુરુષાર્થ છે. આ અરિહંતની જે અવસ્થા છે, અર્હતી દશા પ્રાપ્ત કરવી છે, અંતરના શત્રુઓને જીતવા આકરા છે. દુનિયા આખીનો વિજય સહેલો છે. યુદ્ધના મેદાનમાં 10,000 સુબટોને પરાજિત કરવા એ સરળ છે, પણ પોતાના અંદર રહેલા અનાદિકાળના આવા અજ્ઞાનજન્ય કર્મશત્રુઓને હરાવવા કઠિન છે. અને એને માટે જે પુરુષાર્થ જોઈએ એ દુર્ધર પુરુષાર્થ જોઈએ, સત્ય પુરુષાર્થ જોઈએ. એ કે છે એ અનાયાસે પ્રાપ્ત થતો નથી. મોક્ષ માર્ગ અનાયાસે નથી થતો. આપણા મગજમાં કઈ હોય, કોઈ જાદુના ખેલ થાય, કોઈ ભભૂતિ છાંટી દે, કોઈ માથે હાથ મૂકી દે, કોઈ પીછી ફેરવી દે અને કોઈ વાસ્કેપની ભભૂકી છાંટી દે, એનાથી મોક્ષ પ્રાપ્ત ન થાય. જો કૃપાળુ દેવના વચનોની અંદર શ્રદ્ધા કરવાની છે, આ બધામાંથી બહાર નીકળવાનું છે. આ બધા ભ્રાંતિના પ્રકારો છે. તે મોક્ષ માર્ગ અનાયાસે પ્રાપ્ત થતો નથી. આત્મજ્ઞાન અથવા મોક્ષ માર્ગ કોઈના શ્રાપથી અપ્રાપ્ત થતો નથી. જો આમ ન કરીએ તો આ દેવ આપણા ઉપર ખીજાશે, માતાજી કોપ કરશે, હુર્ધન અડા આવશે. કાંઈ તાકાત નથી હુર્ધનના બાપની, એ કે તારા મોક્ષ માર્ગમાં તને નડે, તારા પુરુષાર્થમાં કોઈ ન આવી શકે. કોઈના શ્રાપથી અપ્રાપ્ત થતો નથી. પ્રાપ્ત કર્યો, જેને પુરુષાર્થ પ્રાપ્ત કર્યો છે, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એની સામે એવા શાસ્ત્રમાં કેટલાય દાખલા છે કે આવા માંત્રિકો તાંત્રિકો આવ્યા, તને ચકલી બનાવી દઉં, તને ઉડાડી દઉં, તને આમ કરી દઉં. પણ જૈન માર્ગની અંદરના આ આત્મજ્ઞાનના સાધકો આવા બધા જ પ્રકારના પરિસહ અને ઉપસર્ગ સામે, ભય અને હુમલાઓ સામે અડગ રહ્યા છે. એનું સમ્યક દર્શન કોઈ લઈ શક્યું નથી. એના મોક્ષ માર્ગને કોઈ છીનવી શક્યું નથી. જગતની કોઈ સત્તા એના અભિશાપથી, આ મોક્ષ માર્ગથી રહિત જીવ થતો નથી. પ્રાપ્ત થયેલો અપ્રાપ્ત થતો નથી, અને એની સાથોસાથ કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી. હું મજા કર્યા કરું, મારું લાઈફ એશ આરામ અને મોજ શોખ અને ભોગ ઉપભોગમાં હોય, અને કોઈ જ્ઞાની પુરુષ બસ આપણા રાખી દીધા છે, ગમે ત્યારે આવે એટલે આપણને માંગલી ખંભડાવી જાય ને, આપણને આશીર્વાદ દેતા જાય ને, આપણા ઘરે પગલા કરી જાય એટલે આપણને મોક્ષ મળશે, એમ બિલકુલ નહીં. માર્ગને પુરુષાર્થ સાથે સંબંધ છે. 5 સમવાય કીધા છે શાસ્ત્રમાં. 5 સમવાય જ્યારે ભેગા થાય છે, અવિરોધ અને એકપણે જ્યારે એ સુસંગત એની અવસ્થા થાય છે, એને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ સિચ્યુએશન કહેવામાં આવે છે. એ 5-5 બરોબર ભેગા થાય. જીવનો પોતાનો સ્વભાવ ધર્મ એ ભવી જીવ હોય, અભવી ન હોય, તો એક પેલું. બીજું કાળ, કાળ લબ્ધિ, કાળ. ત્રીજું કહ્યું છે ભવિતવ્યતા, એની પોતાની મોક્ષ પામવા માટેની યોગ્યતા. પછી કહ્યું છે પોતાના પૂર્વ કર્મો, એનું બાહુલ્ય કેટલું છે. અને 5મો પુરુષાર્થ. કૃપાળુદેવે ઉપદેશ 6માં લખ્યું છે, કોઈએ પૂછ્યું કે ભવ સ્થિતિ ક્યારે પાકે, તો કે પુરુષાર્થ કર ત્યારે. તો કે કાળ લબ્ધિ ક્યારે મળે, તો કે પુરુષાર્થ કર ત્યારે. બધા જ સમવાય પુરુષાર્થમાં સમાય છે. બાકીનું બધું જ આપણા જાણની બહાર છે. બધી જ વસ્તુ આપણા જાણની બહાર છે. આપણો સ્વભાવ આપણે અભવી છીએ કે ભવી છીએ જ્ઞાની જાણે છે, આપણે નહીં. કાળલબ્ધિ આપણી પાકી છે કે નહીં સર્વજ્ઞાના જ્ઞાનમાં છે, આપણા જ્ઞાનમાં નથી. નહીતર તો આપણે કઈ કામ જ ન કરીએ. મારી લબ્ધિ પાકી ગઈ. હવે તથારૂપ ભવિતવ્યતા આપણી છે કે નહીં એ જ્ઞાની આપણને જોઈને કહે કે આ જીવ પામવાને યોગ્ય થયો છે. પૂર્વ કર્મનું બાહુલ્ય કેટલું છે, કેટલા કર્મો હજી કેટલા નિકાચિત છે, કેટલા ભોગવવાના છે, કેટલા ભોગવાશે, જ્ઞાનીના લક્ષમાં એ વાત આવી જાય છે. પરમ જ્ઞાનીના સર્વજ્ઞાન લક્ષમાં આપણી પાસે એક જ સમવાય છે, પુરુષાર્થ. અને એ પુરુષાર્થ સત્ય પુરુષાર્થ, દુર્ધર પુરુષાર્થ, માર્ગ પુરુષાર્થનો જે છે, જૈન ધર્મ જેવો પુરુષાર્થનો બીજો કોઈ મત નથી. આત્મિક પુરુષાર્થ ઉપર જ આખો. તું જ તારા ભવિષ્યનો કરતા હર્તા છો, તારા કર્મનો કરતા પણ તું, અને તારી કર્મની મુક્તિનું કારણ પણ તું અને તું, અન્ય કોઈ નહીં. કોઈના કર્મો તને લાગી શકે નહીં, તારા કર્મો કોઈને આપી શકાય નહીં, તારા કર્મો કોઈ ભોગવી શકે નહીં. કર્મનો સિદ્ધાંત, બંધની જે વ્યવસ્થા છે એટલી અદ્ભુત, આટલી વૈજ્ઞાનિક વ્યવસ્થા અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. કે કર્મ તારું છે, તારે જ ભોગવવું પડશે, તારે જ વિદારવું પડશે, તો જ એમાંથી મુક્ત થઈ શકીશ, તારો જ પુરુષાર્થ ચાલશે. જ્ઞાનીઓ આંગળીથી ચંદ્ર બતાવે એમ કહે કે આ દિશા છે. વટે માર્ગુ રસ્તે આવીને રાહ બતાવીને ચાલ્યો જાય કે ભાઈ તારે જ્યાં જવું છે એનો રસ્તો આ છે. આ સદગુરુ વટે માર્ગુ જેવો છે. આ સત્પુરુષો આપણને આંગળીથી ચંદ્ર બતાવે છે. પણ સંપૂર્ણ પરમાર્થ માર્ગની યાત્રા પોતાએ એકલા એકલા અને એકલા જ સર કરવાની છે, પ્રાપ્ત કરવાની છે. પુરુષાર્થ, આત્મિક પુરુષાર્થ, આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર એ નિજ ગુણ છે. એ નિજ ગુણને વિકસાવીને એણે મોક્ષ માર્ગને સિદ્ધ કરવાનો છે. એટલે આ વાક્ય પરમ કૃપાળુ દેવનું જબરજસ્ત વાક્ય છે કે જગતની અંદર કોઈ પણ ભગવાન પણ પોતાના જમાલીનો ઉદ્ધાર ન કરી શક્યા. આપણે એવા કંઈ દાખલા લઈને આગળ નથી વધવું. આપણે એટલું જ સમજવું છે કે આત્માની મુક્તિનો માર્ગ આત્માના પોતાના પુરુષાર્થ પર, બલવીર્ય અને પરાક્રમ ઉપર છે. આ કોઈની આવી કૃપા દ્રષ્ટિ કે કોઈ આપી દે કે જાદુ મંતર કે અનાયાસે કે ઓલ ઓફ એ સડન કે આ કોઈ મેજિક થાય કે મેસમેરિઝમ થાય, આવી બધી ભ્રાંતિઓ મગજમાંથી કાઢી નાખવી. જે દિવસે મારે છૂટવું છે તે દિવસે તેનો પુરુષાર્થ મારે જ કરવો પડશે. અને એક કર્મને વિદારવાનો માર્ગ છે, એક કર્મ વેદ ઉદયમાં આવે એને ભોગવવાના છે. જે ભોગવવાથી પાછો પડે, હમહમી જાય એનું કામ નથી. બળવાનપણે, અદિનપણે અને અવિષમ પરિણામે કર્મને ભોગવવાના. બળવાનપણે, અદિનપણે અને અવિષમ ભાવે કર્મને ભોગવવાના. કારણ કે ભોગવાતા કર્મમાં નવું કર્મ ઉત્પન્ન ન થાય એટલી પ્રકારની જાગૃતિ સાથે એને પોતાના ઉદય કર્મને વેદવાનો પુરુષાર્થ કરવાનો છે. અને આકરામાં આકરો પુરુષાર્થ હોય તો આ છે કે ઉદય કર્મને ભોગવવાના. ઘણી વાર આપણને લાગે કે અશુભ કર્મના ઉદયને કારણે આવેલા દુઃખ ભોગવવાનું બહુ આકરું છે, સુખ હોય તો સારું. જ્ઞાનીઓ વિપરીત કહે છે કે સુખને ભોગવવામાં તું છેતરાઈ જઈશ, દુઃખમાં હજી તું આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ શકીશ. કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે, અમને લાગે છે કે આ કાળને વિશે મુમુક્ષુ જીવોને સંસારની પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થવી તે તેના હિતનું કારણ છે. કારણ કે એ પ્રતિકૂળતાની અંદર જ એની પુરુષાર્થની જાગૃતિ રહેશે. અદભુત વાત છે. કેટલીક વાર આપણને સામાન્ય આપણી જે સમજણ ચાલતી હોય છે એનાથી ક્યાંક ડેવિએશન આવે, ડિફરન્સ આવે. જ્ઞાની કહે છે કે પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય એ તમારા હિતમાં છે. કૃપાળુ દેવે સૌભાગને કહ્યું કે વિયોગ તમારા હિતમાં છે, અમારો સત્સંગ નહીં, અમારો યોગ નહીં. વ્યોગથી વિરહાગ્નિ પ્રાપ્ત હોય છે અને તે વિરહાગ્નિથી સાક્ષાત હરિની પ્રાપ્તિ હોય છે. હવે આપણને આ વાત બેસે જ નહીં. જ્ઞાનીના વચનોની અંદર જે રહેલું રહસ્ય છે, જે ભેદ છે, એ ભેદને પકડવા પ્રયત્ન કરવો. એટલે અહીંયા કહ્યું છે કે આ મોક્ષ માર્ગ કોઈના શાપ કે કોઈના આશીર્વાદની અપેક્ષા વિના માત્ર પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. માટે પુરુષાર્થની જરૂર છે. સરસ વાત મૂકી, પુરુષાર્થની જરૂર છે. પછી કૃપાળુદેવે એ જ વ્યાખ્યાન સારની અંદર વાત મૂકી છે, મોક્ષ માર્ગ અગમ્ય તેમજ સરળ છે. જો બે શબ્દો કઈ સમજાણા, અગમ્ય તેમજ સરળ. આપણને એમ કે હમણાં અગમ્ય કીધું એટલે હમણાં મુશ્કેલ કેસે. એમણે કહ્યું આવા દુર્ધર પુરુષાર્થથી પ્રાપ્ત થતો મોક્ષ માર્ગ અગમ્ય છે. હજુ એની કદાચ સમજ નહીં પડે, કદાચ નહીં સમજમાં આવે, કેમ કે હજી આપણા લેખાજોખા બધા સંસારના છે. આપણું ગણિત હજી વ્યવહારનું ગણિત છે, લાભ નુકસાનનું ગણિત છે, નફા તૂટાનો. અને નફો તૂટો છે, પૈસા મળે છે, કંઈક કમાવાનું છે, નહીતર આપણો પગ ચાલતો નથી, આપણે ગાડીના પૈડા ચાલતા નથી, આપણે કોઈને અમથા ગાડીમાં બેહાડી નહીં, કોઈને લિફ્ટ મળી એટલે સમજવાનો કે મરવાનો થયો છે આજે. હા, આને લઈ જાય, આવો તમે ઉભા રહેજો, હું તમને લઈ જઈશ, લિફ્ટ આપીશ. સાંજનું નિમંત્રણ હોય પાર્ટીનું તો સમજી લેવું કે આપણને આજે સાંજ ચા પીવા હોટલમાં બોલાવ્યા છે. જાગૃત રહીને જવું, ફસાઈ ન જાય. મોક્ષ માર્ગ એ અગમ્ય તેમજ સરળ છે. અગમ્ય કેવી રીતે, બંને સમજાવે છે. અગમ્ય કેમ છે, સરળ કેમ છે? વ્યાખ્યાન સાર બે, એનો બોલ દસ, એમાં આંક બે. મોક્ષ માર્ગ એ અગમ્ય તેમજ સરળ છે. અગમ્ય, આપણે પેલા અગમ્યને સમજીએ પછી એની સરળતાને સમજીશું. પુરુષાર્થને સમજ્યા આપણે. અગમ્ય માત્ર વિભાવ દશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષ માર્ગ સમજાય તેવું રહ્યું નથી. માત્ર વિભાવ દશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષ માર્ગ સમજાય તેવું રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. આ અગમ્ય કાળની અપેક્ષા એ છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાળ ઝાલીને વૈદા કરવાના ફળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે, અને તેથી મોક્ષ માર્ગ સમજાય તેમ નથી. આનંદઘનજીના સ્તવનમાં આપણે વિચાર્યું હતું કે આ મોક્ષ માર્ગ અગમ્ય હોવાનું કારણ શું? અરે, સર્વજ્ઞ જેવા પુરુષ મોક્ષ માર્ગની આ પ્રતિષ્ઠા કરે, આલોકિત કરે, તો એ તો સરળમાં સરળ આપે. વાંધો એ ત્યાં માર્ગ આપનારથી નથી પડ્યો, મેળવનારથી પડ્યો છે. અડધું સમજ્યા, અડધું ન સમજ્યા, મતિ કલ્પના લગાવી દીધી, પોતાનું ડાપણ જોડી દીધું, આગ્રહમાં સપડાયા, દુરાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ, અનેક પ્રકારના જાડા ઝાંખડા ઉભા કર્યા. ભગવાનના શબ્દો જેમ છે તેમ એના આશયને નિર્દોષ ભાવે ન સમજ્યા, અને આપણે આપણો રંગ લગાડતા ગયા. મતનો, સંપ્રદાયનો, ગચ્છનો, વ્યક્તિનો, માન, અહંકાર, પૂજા, સત્કાર, તર્ક, કુતર્ક, વિતંડાવાદ, એક એક વાતની અંદર ક્યાંય નરમાશ નથી, ક્યાંય નમ્રતા નથી, ક્યાંય સૌજન્યતા નથી, વાતને સમજવાની કોઈ ભૂમિકા નથી. જ્ઞાની કહે છે કે માત્ર આ બધી વિભાવ દશા છે. આ બધા લક્ષણ વિભાવ દશાના છે. આગળ એકવાર મેં ઉલ્લેખ કર્યો હતો, કૃપાળુદેવે 208માં કહ્યું છે કે જે માર્ગને જાણતા નથી એ જ નહીંનો આગ્રહ કરે છે. કોઈ બુદ્ધિશાળી નથી કરતા, પણ જે માર્ગને જાણતા નથી એવા બધા નહીંનો આગ્રહ કરીને નીકળ્યા છે. અને નૈવાદમાં જીવને ગૂંચવાડી દીધો છે અને માર્ગને અટપટો બનાવી દીધો છે. એ સમજે છે કે માર્ગની જટિલતા એમાં જ આપણી કિંમત છે. ન ખબર પડે તને, બસ પછી મજા આવે. એટલે સતત ઓલો એની પાછળ પૂંછડી પટપટાવતો જાય કે કંઈક સમજાવો ને, કંઈક કયો ને. અરે માર્ગ સરળ છે, જટિલ નથી. જટિલ તો બનાવી દેવામાં આવ્યો છે. વિભાવ દશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષ માર્ગ સમજાય તેવું નથી. મતભેદે રે જ્યાં જઈ પૂછીએ સહુ થાપે અહમેવ અભિનંદનજીન દર્શન તરસીએ. હે ભગવાન, તારા દર્શન ક્યાં કરવા, જ્યાં જ્યાં અહીંયા સૌ પોતાની દુકાન માંડીને બેઠા છે. મતભેદ, માત્ર મતભેદ, તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. આ માર્ગ વર્તમાનમાં અગમ્ય છે. કેવો અગમ્ય છે એને કૃપાળુદેવ ઉદાહરણ આપે છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાળ ઝાલીને વૈદા કરવાના ફળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે અને તેથી મોક્ષ માર્ગ સમજાય તેમ નથી. જેનો ઉપચાર કરવો છે એ મરી ગયો છે અને પછી હવે એની નાળ ઝાલીને વૈદું કરવું છે. એ વૈદું કરવાનું ફળ શું છે તો કે એ કોઈ દિવસ માણસ સજીવન થાય નહીં. એમ મતભેદથી માર્ગને શોધવાનો પ્રયત્ન કરવાનો, નૈવાદથી માર્ગને શોધવાનો પ્રયત્ન કરવાનો, તર્ક પરંપરાથી માર્ગને શોધવાનો પ્રયત્ન કરવાનો, આ બધા આવા મરી ગયા પછીના વૈદા છે. એની નાળમાં કંઈ પકડાય નહીં. એ મૃત માણસના હાથની નાળમાં હોય શું? ત્યાં ચૈતન્યનો ધબકાર નથી, ચૈતન્યનો ધબકાર નથી. આપણે ત્યાં એક બીજી ગુજરાતની કહેવત બહુ સારી છે, કાઠિયાવાડમાં હોય છે, કે આ બધા પ્રયત્નો મુઈ માને ધાવવા જેવું છે. એમાં ધાવણ નથી, એમાં વાત્સલ્ય નથી, એમાં અમી નથી, એમાં ચેતના નથી. માના શરીરમાંથી એનું લોહી પણ દૂધના રૂપે આવી શકે છે, અમીના રૂપે આવી શકે છે. અને આજનું વિજ્ઞાન કહે છે કે હવે માના દૂધ જેવું બીજું કોઈ પોષક આહાર નથી. હવે કે પેલા આપણને બધાને પાવડરના રવાડે ચડાવી દીધા અને એક પેઢી બે પેઢી બરબાદ કરી નાખી છે અને કેટલા પૈસા આપણા ગયા છે અને એ બધા જ મલ્ટીનેશનલ માલા તુજાર થઈ ગયા છે. અહીંથી પૈસો બધો ખેંચી ગયા છે અને આ બધા બેવકૂફો નીકળ્યા છે પોતાના બાબલાને ઓલી ચમચી હલાવી હલાવીને પાવાનું, અવેલટેન પાવું છે ને, આવું પાવું છે ને, તેવું પાવું છે. અરે તારા દૂધ જેવા અમી આ ધરતીની અંદર હજી પેદા નથી થયા. તું શું પણ આ બધું હરખની અંદર તારા દીકરાને ઝેર પાય છે. એમ આ પ્રકારે આપણા ધર્મમાંથી એની ચેતના સ્વરૂપ જે આત્મા જે સૂજ હતી, દ્રષ્ટિ હતી, ચેતનાની દ્રષ્ટિ લઈ લીધી અને ધર્મના શાસ્ત્રો અને ધર્મના પંથો અને ધર્મના સંપ્રદાયો મરદાલ થઈ ગયા છે. હવે આ મોય માઈને ધાવવા જેવું છે. આની પાસેથી શું થાય? કૃપણદેવે બીજું એક જગ્યાએ લખ્યું કે ભક્તિ અને વૈરાગ્ય એ તો સ્વદેશ ગયા છે, સંપ્રદાયમાં રહ્યા નથી. ક્યાં જવું, કોને કહેવું, ક્યાંય માર્ગ નથી. કે છે કે કોઈ જગ્યાએ કોઈ પણ સ્થળે મોક્ષ માર્ગ સમજાય તેવું રહ્યું નથી. હવે તો આવો સાક્ષાત જ્ઞાની પુરુષ હોય, જ્ઞાની પુરુષ જ્ઞાન જ્ઞાની થી કડો, એ પ્રકારે એવા પુરુષના આશ્રય આ માર્ગ પકડાય એવું છે. એટલે મોક્ષ માર્ગ સમજાય એમ નથી. સાહેબ આવો અગમ્ય છે, સમજાય એવો રહ્યો નથી. આ કાળનું દૂષણ છે, માર્ગ ફંટાઈ ગયો છે, મતભેદમાં મૂળ માર્ગ વિસરાઈ ગયો છે. હવે શું કરવું અમારે? છૂટવાનો આરવારો ખરો? તો બીજું વાક્ય સમજીએ કે માર્ગ સરળ છે. આપણે અગમ્યતાને છોડી દો, આપણે સરળતાની અંદર પ્રવેશ કરીએ. કે સરળતામાં શું કેવું છે પ્રભુ? આપને અગમ્ય સમજાવ્યું કે જ્યાં મતભેદ હોય ત્યાં પગ ન દેવો. જ્યાં મતભેદ હોય ત્યાં પગ ન દેવો. આ સ્યાદવાદનો માર્ગ છે, આ અનેકાંતનો માર્ગ છે. તો એ દ્રષ્ટિથી હવે સરળતાને પકડીએ. મતભેદની કડાકોટ જવા દઈ, જો હવે પોતે પોતાના પુરુષાર્થથી જ મારે પ્રાપ્ત કરવો છે, જો મને માર્ગ મોક્ષ માર્ગ ક્યાંયથી સમજાય એમ નથી તો હું મોક્ષ માર્ગ વિના રહી જઈશ, તો એવું માર્ગનું સ્વરૂપ નથી. જગતની અંદર કોઈ પણ જીવ મોક્ષ તો આ કાળે પણ પ્રાપ્ત હોય. જ્યાં આત્મા છે ત્યાં મોક્ષ છે. મોક્ષ છે આત્માનું મુક્તિનું પદ છે, આત્માનું છે. તો હવે સાહેબ શું કરવું, ક્યાંય ન મળતો હોય તો તારા પુરુષાર્થથી કર. કયો પુરુષાર્થ? મતભેદની કડાકૂટ જવા દે. તારે ક્યાંય મતભેદમાં લક્ષ્ય દેવું નહીં. ક્યાંય આત્મા અને પૂદગલ વચ્ચે વહેંચણી કરી જો આ કિમ્યો, જો સરળતાનો કિમ્યો. તારે વહેંચણી કરવાની આખા જગતની અંદર. શું? બે જ પદાર્થ વચ્ચે, એક આત્મા અને બીજું પૂદગલ, બે જ દ્રવ્ય ભેગા થઈ ગયા છે. બાકીના ચાર દ્રવ્યની અંદર ક્યાંય ગરબડ નથી. ધર્માસ્તિકાય ક્યાંય નડતું નથી, અધર્માસ્તિકાય ક્યાંય નડતું નથી, કાળ ક્યાંય આડો આવતો નથી, અને આકાશ આપણને ક્યાંય રોકતું નથી મોક્ષે જવા માટે. ક્યાં વાંધો છે? જડ અને ચૈતન્ય, એ જડમાં પણ જે પૂદગલ દ્રવ્ય છે તે જ. ચૈતન્ય તો એક આત્મા જ છે. આ બે ભેગા થઈ ગયા છે, એક જ ક્ષેત્રે છે. અને પાછું થયું છે કે આ ચૈતન્યનો નિવાસ આ જડમાં છે. ચૈતન્યનો નિવાસ જડમાં છે એટલે એને કારણે પકડાતું નથી, દેખવામાં આવતું નથી. આત્મા છે એ અરૂપી છે, અમૂર્ત છે, અદ્રશ્ય છે. અને શરીર છે એ સંયોગ છે, પણ રૂપી છે, જડ છે અને દ્રશ્ય છે. હવે આપણે ચર્મચક્ષુથી શોધવા નીકળ્યા છીએ, અને ચર્મચક્ષુથી શોધવા નીકળે એને દ્રશ્ય દેખાય કે અદ્રશ્ય દેખાય? દ્રશ્ય દેખાય, પૂદગલ દેખાય, એમાં મારાપણું દેખાય, એમાં હું દેખાય. અરીસો જોઈ તો આપણા શરીરનું પ્રતિબિંબ પડે, બસ આ હું છું એ પ્રતીતિ થાય. એમાં આત્મા દેખાય? આત્મા ન દેખાય. આત્મા જ્ઞાનથી અનુભવાય, અરીસાથી ન દેખાય. આવું સ્વરૂપ છે. જ્ઞાની કે છે વહેંચણી કર, વહેંચણી બેની. શેમાં વહેંચણી કરવાની? કે તારી જે જે સ્થિતિ છે એમાં આત્મા અને પૂદગલ વચ્ચે વહેંચણી કર.
જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતિતપણે જેને જેને સમજાય છે. સુપ્રતિતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે. જડ ને ચેતન,
આવા સરળ પદમાં આવું જબરજસ્ત ભેદ જ્ઞાન. આ કાળની અંદર આ મોક્ષ માર્ગની સરળતા સમજવી છે. 902 નો આંક છે. ભગવાન પધારી ગયા છે, હવે એને નિવૃત્તિ સમજાઈ ગયા કે હવે આપણો આ કાળ ખતમ થઈ રહ્યો છે. આ છેલ્લા 40 પત્રોમાંનો આ એક પત્ર છે, 902. મુનિઓને કહી દીધું છે કે અમારામાંના વિતરાગમાં હવે ભેદ ગણશો નહીં. આગા ખાનના બંગલેથી વિદાય થઈ ગયા છે. સૌરાષ્ટ્ર રાજકોટ તરફનું પ્રયાણ શરૂ થઈ ગયું છે. અને કહ્યું છે કે હવે મળીએ કે ન મળીએ, બસ વાત પૂરી થઈ જાય છે. અમારું સંદેશો બધો આપી દીધો છે. એક ઓળખાણ આપવું છે, કહે છે કે અમારામાં અને વિતરાગમાં ભેદ ગણશો નહીં, ભેદ હોય તો આ બાંડિયાનો છે. આવું ચૈતન્ય સ્વરૂપ સાક્ષાત હાજરા હજુર, જીવતો જાગતો ધબકતો ચેતન મનતો આત્મા આ ધરતી ઉપર બોધરા રૂપની અંદર આવીને ગયો. વિરમગામના સુખલાલભાઈ કહે છે કે પ્રભુ કંઈક આશરો આપો, કંઈક અવલંબન આપો. તો કે વચનો આપ્યા છે, ચાલ હવે મુદ્રા આપો. અને વઢવાણ કેમ્પની અંદર આ મુદ્રા આપે છે. કૌશગની મુદ્રા અને જીનની મુદ્રા આલમ બન જાઓ. આવી દશાએ પરમાત્મા સ્વરૂપ સુધી પહોંચેલાને ફોટા પડાવવાનો હરખ હોય એમને? એ ડોડડીઓ તો આપણને હોય, જેટલા ફોટા લે એટલા એને ઓછા જ લાગે કે સરસ પોઝ લેશે, સ્માઇલિંગ લેજે, ક્લોઝઅપ લેજે, ઝૂમથી લેજે. રેવા દે, શ્વાસો શ્વાસની અંદર વહે છે કે લ્યો ફોટા લ્યો, મુદ્રા લ્યો અમારી. અમારી મુદ્રાથી તમને વિતરાગ ઓળખાશે. આ વિતરાગના દર્શન છે. આ અગમ્ય માર્ગને સરળ બનાવ્યો છે કે તું ભેદ કર સ્વરૂપ ચેતનને જ. ચેતન છે મારું સ્વરૂપ છે, ભેદ કર, બેની વહેંચણી કર. એ જ્ઞેય છે, જાણી શકાય છે, પણ પરદ્રવ્યમાં છે. પરદ્રવ્યમાં શેમાં? દેહમાં છે. દેહમાં સ્થિત છતાં દેહથી ભિન્ન પરમ જ્યોતિ સ્વરૂપ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય જ્યોતિ શરીરમાં જ છે. અને આત્મસિદ્ધિના શિષ્યને દેખાઈ ગયો. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન, પાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. આ બે ગાથાની અંદર વહેંચણી કરી પુદગલની અને આત્માની. અને શિષ્યએ કીધું કે વાહ ગુરુ વાહ, તમારા આત્માના બોધથી મેં આત્માને પકડી લીધો, મેં ઓળખી લીધો. મારું નિજ સ્વરૂપ મેં મારા દેહમાં જ જોયું. હું તો જગતમાં ઢૂંઢતો હતો, ગોતતો હતો, શોધતો હતો. મારી શોધ બહાર હતી. ભાસ્યું નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશી. આ દેહનો એકે ગુણ નથી, નથી અજર, નથી અમર, નથી અવિનાશી. પણ એ મને મળ્યું ક્યાં? દેહમાં, દેહમાં જ મળી ગયો.
જગદીશને જોવા કાજે દસે દિશા આથણ્યારે, જગદીશને જોવા કાજે દસે દિશા આથણ્યારે, આખર આવીને જોયું ઘરમાં એ તો રે મળ્યા, ભવના મુસાફર ભૂલારે પડ્યા, અમે ભૂલારે પડ્યા.
અરે આવી શુદ્ધ ચેતનાનું સ્વરૂપ સાહેબ અજર અમર અવિનાશી, દેહાતીત પણ મારા શરીરમાં જ મળ્યું, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં આવી છે. પકડ, વહેંચણી કર. આત્મા અને પુદગલ વચ્ચે વહેંચણી કરી સરળતા સમજવી છે. આ પોતે જ કરવાની છે, પોતે જ કરવાની છે. શાંતપણે આત્મા અનુભવવામાં આવે તો મોક્ષ માર્ગ સરળ છે અને દૂર નથી. સુકમ સાહેબ બીજો શબ્દ લખ્યો, પણ દૂર નથી, સરળ છે, દૂર નથી. વહેંચણી કરો અને શાંતપણે આત્માને અનુભવો. આખા શરીરનો વિચાર કરો, શરીરના અંગ ઉપાંગનો વિચાર કરો. અને વિચાર કરતા કરતા વિચારો કે શરીર ક્યાં પૂરું થાય છે, ચેતનની સત્તા ક્યાં શરૂ થાય છે. માથાથી શરૂ કરીને પગના અંગૂઠા સુધી ચાલ્યા જાઓ, ક્રમશઃ ચાલો, ધીરે ધીરે ચાલો, શાંતિથી ચાલો. હાથની આંગળીઓમાં ક્યાં જડ છે, ક્યાં ચેતન છે? હથેળીમાં ક્યાં જડ છે, ક્યાં ચેતન છે?
એક એક જગ્યાએ જડ અને ચેતનની વહેંચણી કરો, વહેંચણી કરો, વહેંચણી કરો. વહેંચણી કરતા કરતા લાગે કે આ ચેતન તો સર્વવ્યાપ્ત છે. જ્યાં જ્યાં આ જડ છે, એ જડતાની અંદર જે સજીવનતા છે, અહીંયા ચેતન છે. આ સે જ્યાં ટાંચણી વાગે છે, ચેતનની અસ્તિત્વ પુકાર કરે છે, જડને કાંઈ નથી થયું. જડને વાગ્યું, વેદન કોણે કર્યું, જાણ્યું કોણે? પગની અંદર સેજ કાંટો વાગ્યો, જાણ્યું કોણે? પગમાં ખાલી ચડી ગઈ, જાણ્યું કોણે? અનેક પ્રકારનું આ ભેદ કરતા જાય ત્યારે એમ થાય, ઓહો, મોઢામાં કોળિયો ગયો, સ્વાદ જાણ્યો કોણે? આ બધા જડના પરિણામ નથી. જડની પર્યાય, ચેતનની પર્યાય, બંને જુદી. જડની પર્યાય જડ, ચેતનની પર્યાય ચેતન. બંને પર્યાય શરીરમાં થયા કરે છે, કેમ કે બંને દ્રવ્ય સાથે છે. રોજ જડ વધે છે, યુવાનની વાત થાય છે, રોજ જડ વધે છે, વેઇટ વધે છે, વૃદ્ધિ જડની થાય છે. આત્માનું વજન વધ્યું ના? પાછું યાદ કરો 437 ના પત્રમાં સમતા રમતા ઉરજતા. સમતામાં શું કીધું છે? અનંત કાળથી આ આત્મા અનાદિ જન્મ મરણ કરતો હોવા છતાં, ચાર ગતિમાં રખડપાટ કરતો હોવા છતાં, એનો એક પણ પ્રદેશ ઘસાણો નથી, વૃદ્ધિ પામ્યો નથી, કે હાનિ થઈ નથી. સમતા એના બધા પ્રદેશનું સમપણું છે. અને શરીરની અંદર 10 કિલો ઘટી જાય, 5 કિલો વધી જાય, સોજા ચડી જાય, કાં દુબળો થઈ જાય, હાનિ વૃદ્ધિ, આ બધા કેના લક્ષણ છે, કેના ગુણ છે? વેચણી કરો. આ જડ છે, ઉત્પન્ન થાય છે.
દેહની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિનો એક રૂપ મિથ્યાત્વ ભાવ, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે.
તારે જ વેચણી કરવાની છે, કારણ કે બે પદાર્થનું સંયોગી સ્વરૂપ એટલે તું. જડ અને જીવનું સંયોગી સ્વરૂપ એટલે આપણું વ્યક્તિત્વ. ખૂબી એ છે કે એની અંદર જીવ વયો જાય એટલે આની કાંઈ કિંમત નહીં. કલાક બે કલાકની અંદર એનો ફેંસલો. માત્ર જીવ વયો જાય એટલે. અને કૃપાળુદેવ લખે છે કે જુઓ, આ ચૈતન્યનું પરાક્રમ, આ જ્યાં સુધી ચેતન સત્તા આ જડમાં છે ત્યાં સુધી ડીકમ્પોઝિશન થતું નથી. અનાજમાં જેમ પારો છે ત્યાં સુધી અનાજ સડતું નથી, એમ દેહની અંદર ચેતન તત્વની વિદ્યમાનતા છે ત્યાં સુધી એ આ દેહ સડતો નથી. પણ શરીરમાંથી આત્મા નીકળી ગયો પછી જો 2 કલાકથી વધારે રાખવું હોય તો ડોક્ટરને કહેવું પડે. અને ડોક્ટર કહેશે કે ભાઈ છો, એટલા બધા બેક્ટેરિયા અને રોગના કીટાણુઓ છે કે શરીરને ડીકમ્પોઝિશન છતાં વાર લાગશે નહીં. અને કોમામાં 20-20 વર્ષ ત્યાં પડ્યો છે, પણ ચેતનની હાજરી છે, નથી શરીર સડતું, જીર્ણશીર્ણ નથી થતું, એના સ્પેરપાર્ટસ એકબીજાને મૂકી દેતા નથી, જેને ડીકમ્પોઝિશન આ મેડિકલ ટર્મિનોલોજીમાં કહે છે, નથી થતું. 15 વર્ષ ત્યાં કેમેરા પડ્યા છોડ કોમામાં છે, છતાં આત્મા છે. એને ડેડ નથી કહેતા, આત્મા જાય છે તરત, તે હવે આ બોડી નહીં રહે. પણ સાહેબ 20 વર્ષ ત્યાં એમ જ પડ્યું હતું, હવે નહીં રહે, હવે એનો નિકાલ કરો. વાત પૂરી થઈ, યથાશીઘ્ર. જુઓ તો ખરા આ ચૈતન્યની સત્તા. વેચણી કરો, શાંત ભાવે વેચણી કરો અને આત્માનો અનુભવ કરો કે અંદર કોઈ એવી અદભુત શક્તિ છે, મહાચૈતન્યવંતી શક્તિ છે, જેને કારણે આ બધું વિચારી શકાય છે, જોઈ શકાય છે, જાણી શકાય છે, વેદનમાં આવે છે, અનુભવમાં આવે છે. આ એકેય ગુણ શરીરનો નથી. શરીરનો ગુણ રોગ, શોક, દુઃખ, મૃત્યુ, આ બધા શરીરને અપલખણ છે. હાલતા કંઈ પણ કંઈકની મુશ્કેલી થાય, આ બધી અપલખણ શરીરના છે, આ દોષ બધા શરીરના છે. આત્મામાં તો ગુણ જ પ્રગટે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, અને હું તો ગુણ અનંતનું ભાજન છું કરુણાળ. અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ સમય સમય વધતો હોય એવી દશા રહે છે, કૃપાળદેવ લખે છે ઝવેરી બજારની પેઢી ઉપરથી. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. કેવી દશા? આત્માના ગુણો વધે એને દશા કહેવાય, આત્મ તત્વ નબળું પડે એની દશા વધે એમ ન કહેવાય. એને શુદ્ધ સંકેતમાં કહ્યું, ઓગણી સસીને સુડતાલીશે સમકિત શુદ્ધ પ્રકાશ્યો રે. શું થયું સાહેબ? સમકિત શુદ્ધ પ્રકાશ્યું તો ફેરફાર શું થયો? શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય રે દિવસ આ અહો. બહુ સરળ છે. એક વાર ઉપયોગ અંતર્મુખ જાય, એક વાર ઉપયોગને ઉપયોગ સાથે જોડીએ, પર પદાર્થથી ઉપયોગને વયાવૃત કરીએ, પાછો ખેંચીએ અને જીવ તત્વનો વિચાર કરીએ, માત્ર વિચાર કરીએ કે અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આપણે વિચાર નથી કરતા, આ વેચણી પૂર્વકનો વિચાર ક્યારે કરતા નથી, વિવેક પૂર્વકનો વિચાર કરતા નથી, અંતરદ્રષ્ટિથી વિચાર કરતા નથી, આત્માનો ઉપયોગ આત્મામાં લગાવવાનો વિચાર કરતા નથી. ઉપયોગને ઉપયોગ તરફ વાળતા જીવ લક્ષમાં આવે છે. પત્રાંક 437ના આ સાતેય લક્ષણો સમતા રમતા ઉરુદ્ધતામાં કૃપાળુદેવે છેલ્લું વાક્ય લખ્યું છે કે તને સમજાય અને જીવના લક્ષણોથી જીવ અનુભવમાં આવે એની કંઈ ને કંઈ તો એને ભાષ્યમાન થાય અને પછી પ્રતીતિના સ્વરૂપમાં આવે. એક વાર શ્રદ્ધાન જાગ્યું કે હું ચૈતન્ય સ્વરૂપ, આત્મા મારામાં છે અને આ જ મારું અસ્તિત્વ છે, દશા બદલાઈ જાય. દશા બદલાઈ જાય. જે રાગ રંગ રસ રૂચિ અને ભોગ ઉપભોગની દશા છે એમાંથી જીવની દશા ચૈતન્યના ગુણો તરફ જાય. સરળ છે, જ્ઞાની કે છે સરળ છે. પછી ઉદાહરણ આપે છે. એક ગ્રંથ વાંચતા કેટલોક વખત જાય ને તેને સમજતા વધારે વખત જવો જોઈએ. એક ગ્રંથ વાંચીએ પછી એને સમજવા માટે ઘણો વધારે વખત જોઈએ. તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે, તે એક એક વાંચ્યા પછી તેનો નિર્ણય કરવા માટે બેસવામાં આવે તો તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન કેવળ જ્ઞાન કેમેય પ્રાપ્ત થાય નહીં. તું આ ગ્રંથની લિસ્ટ લઈને બેસીશ કે આ આ આ આ, તો કૃપાળુદેવ કહે છે કે આ બધો જો હિસાબ કરવા બેસીશ તો કેવળ જ્ઞાન ક્યારેય કેમેય પ્રાપ્ત થાય એમ નથી. અર્થાત તેમ ભણવામાં આવતા હોય તો કોઈ દિવસ પાર આવે નહીં, પણ તેની સંકલ્પના છે. અને તે શ્રી સદગુરુદેવ બતાવે છે કે અંતર્મુહૂર્તમાં મહાત્માઓ તેને પ્રાપ્ત કરે છે. જો તું ચોપડી વાંચીને આત્મા મેળવવાનો પ્રયત્ન કરીશ અને આવું ભેદ જ્ઞાન કે આ વહેંચણી કરવા માટે આત્માના ઉપયોગને નહીં લગાવ, એક ગ્રંથ વાંચીશ, બીજો વાંચીશ, ત્રીજો વાંચીશ, ચોથો વાંચીશ, પાંચમો વાંચીશ, તો આ કયા ભવે તું કેવળ જ્ઞાન પામીશ. અને આપણો પ્રશ્ન હવે કે કેટલી ડિગ્રી લઈએ તો કેવળ જ્ઞાન આવે, કેટલા પુસ્તકો વાંચીએ તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, કેટલા ગ્રંથ વાંચીએ તો, કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, દેશમાં વિદેશમાં એક પણ, અને કઈ લાઇબ્રેરી પૂરેપૂરી કંઠસ્થ હોય તો કેવળ જ્ઞાન થાય, જગતની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. બસ આનાથી વિપુલ જ્ઞાનનો ભંડાર બીજો કઈ નથી, એ વાંચી જા, કેવળ જ્ઞાન થાય કરો ન થાય? કેમ ન થાય? તને આ જીવ અને આ દેહ એવો ભેદ ન ભાસ્યો,
જીવને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં, પચકાણ કીધા ત્યાં સુધી આત્માર્થ તે ભાષ્યા નહીં. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાક્યું સાક્ષી આગમ છે અહીં.
કૃપાળુદેવ કે છે, આગમની સાક્ષી કહું છું કે તારા જેવો કોઈ અજ્ઞાની નથી. કેટલું ભણ્યો છે? નવ પૂર્વનું જ્ઞાન છે, છતાં કે છે તારા જેવો કોઈ અજ્ઞાની નથી. શું કામ? તને દેહ અને જીવ એ બે વચ્ચેનો વિવેક નથી જાગ્યો કે આ ચેતના છે અને આ જડ છે, એક ઉત્પન્ન છે એક અનુત્પન્ન છે, એક જર્જરિત થશે, જડ એનો સ્વભાવ છે શરીરમાં, જરા એની અવસ્થા છે, એક અજર છે, એક મૃત્યુ પામે વિનાશી છે એક અવિનાશી છે, બે તત્વો ભેગા છે છતાં તને એક દેખાય છે ને બીજું દેખાતું નથી. અને ગાંડ પણ તો એવું છે કે ઓલા તત્વને એ અજર બનાવવા માટે પ્રયત્ન કરે છે, અમર બનાવવા માટે પ્રયત્ન કરે છે, અવિનાશી બનાવવા માટે પ્રયત્ન કરે છે. આ ડોક્ટર માર હોરું કરી દે, આ મને જીવાડી દે, પણ બધા ડોક્ટરના બાપ બધા મરી ગયા છે, તો કોઈ મરત નહીં જો કોઈ કોઈને જીવાડી શકતો. ભેદ જ નથી, સમજ જ નથી, પ્રયત્ન નથી કર્યો. એ કે છે કેમય પ્રાપ્ત થાય નહીં. આ જીવે નવ પર્વ સુધી જ્ઞાન મેળવ્યું તો પણ કઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જો સન્મુખ દશાએ પરિણમ્યા હોય તો તત્ક્ષણ મુક્ત થાય. આ માર્ગની સરળતા કે છો, અગમ્યતા કીધી, નૈવાદમાં ગયો, મતભેદમાં ગયો, નાના મોટા સંપ્રદાયમાં ગયો, પોતાના નાના વાડામાં ગયો, વાડાબંધી કરી, આ અગમ્ય. બસ આ કોઈ દી માર્ગ નહીં સમજાય. જા જેટલું રખડવું એટલું રખડી આવડે, જેટલું ફરવું એટલું ફરી આવ. માર્ગ અગમ્ય જ રહેશે તારા માટે, જ્ઞાની કે છે. અને સરળ થઈ શકે છે, મૂકી દે આ મતભેદની કડાકૂટને, મૂકી દે. અને મતભેદની કડાકૂટ મૂકી દઈને તું આત્મા અને પૂદગલની વેચણી કર. તો સાહેબ શું પૂદગલ ખરીદવા જાઉં, એની વેચણી કરવી હોય તો પછી આત્માને ભેળવું અને પછી બેની વેચણી કરું? ક્યાં છે બે? તું જ આ બેનો સમન્વય છું, તું જ આ બેનો સરવાળો છું, તું જ આ બેનો સંયોગ છું. અરે જો પૂદગલ તારામાંથી આત્મા વયો જાય તો કોઈ ઉભો નહીં રાખે. બેયનો તો છે, તને વેચણી કરતા આવડવી જોઈએ. કેવો સરસ માર્ગ છે. જરા આપણે તો વી ક્લેમ ધેટ વી આર ઇન્ટેલિજન્ટ. કોને ખબર, આપણે તો એટલું બધું છે કે આપણા જેવા કોઈ બુદ્ધિશાળી લોકો નથી. જગતના સર્વ પ્રાણીઓની અંદર ખરેખર તો શ્રેષ્ઠ છે. અને 21મી સદીનો છોકરો કેટલો ઇન્ટેલિજન્ટ, નાના બાળકો પણ એની ટેલેન્ટ ક્યાં કામ કરે છે? પૂદગલમાં. ધે આર એલર્ટ, ધે આર એક્સપર્ટ, પણ સો ફાર એઝ મેટર ઇઝ કન્સર્ન, ઇલેક્ટ્રોનિક્સ ઇટ્સ અ મેટર, સો ફાર એઝ સ્પિરિટ ઇઝ કન્સર્ન, સો ફાર એઝ સોલ ઇઝ કન્સર્ન, સો ફાર ઇઝ ઓન એક્ઝિસ્ટન્સ ઇઝ કન્સર્ન, is ignorant. ઈ નહીં, એના સાહેબો, એના પ્રોફેસરો બધા. એટલે કહું કે જગતની કોઈ યુનિવર્સિટીની છેલ્લામાં છેલ્લી ડિગ્રી લેવાથી પણ સમ્યક દર્શન થાય નહીં. કેવળ જ્ઞાન તો દૂર રહ્યો. કેટલા ચોપડા વાંચવાથી જ્ઞાન પ્રગટે? કેટલા પુસ્તકો, કેટલા ગ્રંથોનું અધ્યયન કરવાથી જ્ઞાન પ્રગટે? એક જ પેલો દરિયા કિનારે એક મેથેમેટિક્સનો વૈજ્ઞાનિક અને એક પદાર્થ વિજ્ઞાનનો વૈજ્ઞાનિક, ભૂગોળનો આપણે આ શાસ્ત્ર એસ્ટ્રોનોમીનો, બે ફરવા જતા હતા. અને મેં એને એક માછલીને આમ ઉપર આવતી જોઈ, એટલે ઓલા વૈજ્ઞાનિકે મેથેમેટિશિયનને પૂછ્યું કે આ માછલી એક ઉપર બીજી, બીજી ઉપર ત્રીજી, ત્રીજી ઉપર ચોથી, ચોથી ઉપર પાંચમી, પાંચમી ઉપર છઠ્ઠી, એમ રાખીએ તો આ ધરતીથી આકાશ સુધી પહોંચવા માટે કેટલી માછલી જોઈએ? કેટલી માછલી જોઈએ? એટલે ઓલાએ જોયું કે માછલી લગભગ કંઈક 7 કે 8 ઇંચની હોય એવરેજ, અને કાઢી લીધું. મેથમેટિક્સ વાળો છે, મીન કાઢો, મીન કાઢીને પછી મેંડો ગણવા, અને પૃથ્વીથી આકાશ સુધીનું અંતર કેટલું છે એ, અને પછી આ ભાગવાનું. તો કે ઉભો રે, આજ નહીં થાય, મારી પાસે કેલ્ક્યુલેટર નથી, પણ હું તને કાલે જવાબ આપીશ. બીજે દી આવ્યા, બે ભેગા થયા પાછા, બોલો કે બોલ જવાબ દે. તો એના કેલ્ક્યુલેટરમાં કઈ બેહે નહીં, કેમકે આ આકાશ સુધીનું અંતર, આટલા સૂર્યપ્રકાશનું અંતર છે, ને એક સૂર્યપ્રકાશ એટલે આટલા વર્ષ, ને આંતે એ ગણિતમાં હવે માછલીને નાનો મેળ ક્યાંથી કરવો? તો કે ભાઈ મને તો નથી પકડાતો કઈ, હું મેથેમેટિશિયન છું, પણ છતાંય કેટલી માછલી જોઈ એ હું તને કહી શકતો નથી. તો તું કેને વૈજ્ઞાનિક મૂવો છો તો, કે કેટલી જોઈ? તો બોલો કે એક જ, બટ ઇટ શુડ બી ક્વાઇટ લોંગ ઇનફ. એ પૂરતી લંબાઈની હોવી જોઈએ, એ પછી આ 500 ઇંચની નો હાલે, પૂરતી લંબાઈની, એટલે ધરતીથી આકાશ સુધીની લંબાઈની જો એક જ માછલી હોય તો બસ છે. કેટલા ગ્રંથ વાંચવા? અને પછી ગણિત કર્યા કરે છે બધા બેઠા બેઠા સત્સંગની અંદર, આ વાંચ્યું, આ વાંચ્યું, ઓલું વાંચ્યું, આનું આમ રેવા દે, એક જ વાંચ્યું છે જ્ઞાનીનું, એક વાક્ય તને બસ છે, એક ગ્રંથ બસ છે, એક વાક્ય બસ છે. અંતરમાં જો ભેદ થશે તો કે છે, કૃપાળુદેવ લખે છે, તત્ક્ષણ મુક્ત થશે, આત્માનો પ્રકાશ થશે. આ ભેદ જ્ઞાન જયારે થાય છે ત્યારે એવો પ્રકાશ થાય છે, ઉપયોગની એવી એકાગ્રતા, અને ફટ દઈને પોતાના આત્માને જુદો કરી નાખે છે. સૌભાગ્ય કૃપાળુદેવને કહ્યું, 30-30 વર્ષ થયા ગ્રંથોનું સ્વાધ્યાય સત્સંગ કરીએ છીએ, દેહને આત્મા જુદો છે એવું ઘણાને કીધું, કેટલી વાર વાંચ્યું, એની ચર્ચા કરી, હે પ્રભુ, હે નાથ, ક્યારેય અનુભવમાં આવતો નહોતો પ્રત્યક્ષ દેહ ને આત્મા, પણ આત્મસિદ્ધિનું વાંચન કર્યા પછી હજી તો 100 ગાથા હજુ મોઢે કરી છે, ત્યાં આ ઉભરા આવે છે આનંદના, એ આનંદ ઉભરાય છે, શરીરનો ઉભરે છે, શરીર તો મરવા પડ્યું છે, ખાટલે પડ્યા છે, બાપા માંદા છે, 8 મહિના થયા, ઉભરા આવે છે, અને પર્વતની બે ફાટની જેમ દેહ ને આત્મા જુદા દેખાય છે. કેટલી વાર લાગે, પુરુષાર્થની દિશા અને સરળતા સમજવાની છે, મોક્ષ માર્ગની સરળતા સમજીએ. કેટલા ગ્રંથ વાંચવા, કેટલા મતભેદમાં જવું, આ બધાને બાજુ ઉપર મૂક. કૃપાળુ દેવે એને આ જે વ્યાખ્યાન સાર છે ને, આમાં આવી ક્યાંક કોઈક જગ્યાએ ઉપદેશ દેતા હશે, પછી એને થયું કે મારી વાત કઈ આ બધા કઈ બહુ નહીં પકડે, બહુ નહીં સમજે. ઉદાહરણથી જ્ઞાની હતો, હજુ સરળ બનાવે, સરળને પણ સરળ બનાવે એનું નામ જ્ઞાની, અને શરીરને સરળને જટિલતમ બનાવે એનું નામ પંડિત. કે કોઈથી તને સમજમાં ન આવે, મરી જાય ત્યાં સુધી, કેમકે એનો પ્રયત્ન એ જ હોય કે તું જરાક સમજો ને, ના એમ નહીં હો, હજી એની ગુણ પર્યાય જુદા છે, હજી એના ભેદ જુદા છે. મુખને લપકા કે આટલું સમજણો છે, હા તો કે નહીં કીએ, કારણ કે એને પંડિતાઈનું અપલક્ષણ છે, વિદ્વતા છે, હજી એને ક્યાં માર્ગ પામવો છે, બીજો પામી જાય તો એની વિશેષતા શું? જ્ઞાની સરળમાં સરળ કરે છે. કૃપાળુ દેવે એક વાત લખી છે, વાટે ચાલતા એક ફાળિયું કાંટામાં ભરાયું. વાટે ચાલતા એટલે પ્રવાસ યાત્રા કરતા હતા, કોઈ ગિરનારની યાત્રા, શત્રુંજય તરફ જતા કે સમિત શિખર તરફ, ચાલતા ચાલતા ક્યાંક ઝાડા ઝાંખડા હોય, એક ફાળિયું કાંટામાં ભરાયું, અને રસ્તાની મુસાફરી હજુ બાકી છે, તો બની શકે તો કાંટા દૂર કરવા, કે ભાઈ આપણું ફાળિયું ભરાય નહીં, આપણા કપડા એની અંદર ભરાય નહીં, આપણે રોકાવું ન પડે, તો બની શકે તો કાંટા દૂર કરવા. પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારું ત્યાં રોકાઈને રાત ન રહેવું. પણ આ કાંટા ઘણા છે તો લે રોકાઈ જાઓ હવે, અને ત્યાં કાંટા કાઢવા તો કે રાત ન રહેવું. પણ સાહેબ શું કરવું? તો ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું, ફાળિયું મૂકી દઈને ચાલી નીકળવું. ફાળિયું અટવાયું છે, ફાળિયું ફાળિયાનું કામ કરશે, મારી યાત્રા હજુ બાકી છે, એ ફાળિયા હારું રોકાવાય નહીં. એમ મતભેદ કરતા કરતા ચાર વાતનું સમાધાન ન મળે, ભેદ પ્રભેદમાં જતા કોઈ વાત ક્લિયર ન થાય, પણ આત્મા સમજાય છે ને, તો આને તો એ સમજવો છે કે કઈ કક્ષાએ ને કઈ અપેક્ષાએ ને શું થયું ને ભેદ છું ને પ્રભેદ છું ને એ પ્રકૃતિ કેટલી હોય ને કઈ પ્રકૃતિ જાય ને કઈ પ્રકૃતિ રહી. અરે આત્મા મોક્ષે જશે તેથી આવું એકે ગણિત કરવાની જરૂર નથી. આ ગણિત કેના માટે છે? પેલા મેથેમેટિશિયન માટે, કે જો તું ચોથે પહોંચે તો આટલી રીએ એનો આ બંધ પડે, હજી પાંચમે પહોંચે તો આટલી પ્રકૃતિ આની રીએ, આની આટલી રીએ, આટલી આની રીએ, એ અનંતાનો બંધનો હિસાબ કરે. પાછો ડાયો એવો અનંતાનો બંધનો હિસાબ કરે. ના ના, હજી આઠમે છે, હજી આટલી પ્રકૃતિ તો હજી એની સત્તામાં પડી છે, પણ તને પૂછ્યું જ કોઈએ? એ તો આગળ વધી ગયો છે અને એ ક્ષણમાં મોક્ષે જશે ને તું એનો હિસાબ કરતો રહીશ એની કેટલી બાકી રહી ને કેટલી ખપાવી. ખૂબ સમજવા જેવું છે, ખૂબ સમજ. માર્ગની સરળતાને, ક્યારેય સરળતાને બાજુ ઉપર એને અટપટી નહીં બનાવો, જટિલ નહીં બનાવો. અનુભવના આધાર ઉપર જઈએ તો આ બધા પ્રશ્નના સોલ્યુશન આવે છે. તો બી એ રિઝલ્ટ ઓરિયન્ટેડ, સોલ્યુશન ઓરિયન્ટેડ આપણો પુરુષાર્થ હોવો જોઈએ. નેવર મેક કન્ફ્યુઝન વર્સ્ટ કન્ફાઉન્ડેડ. એક તો મૂંઝવણ હોય અને એમાં એને વર્સ્ટ બનાવી દેવી, આ કોઈ આપણું મુમુક્ષુતાનું લક્ષણ નથી. માર્ગ અગમ્ય છે, વિખવાદમાં જાવ તો અગમ્ય છે, અને અનુભૂતિમાં જાવ તો માર્ગ સરળ છે. ક્યાંક રોકાવ તો ફાળિયું મૂકી દેજો, શરીર મૂકવું પડે તો મૂકી દેજો, યાત્રા આગળ વધારજો, બીજું શરીર લેશો. ખ્યાલ આવે છે? ફાળિયું મૂકી દેવું, કદાચ આ દેહની અંદર આ દેહ છૂટી જશે, છોડી દેવો, આગળ જઈશ. તારી યાત્રા આગળ છે તો આવા બે ચાર ફાળિયામાં કામ પૂરું થઈ જશે. તેવી જ રીતે જીન માર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે, સમજી લેજો, અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી અને આગળ ન વધવું તે ઉચિત નથી. બધી જ શંકાનું સમાધાન ન થયું તો બેસી રહેવું નહીં. કોઈ જગ્યાએ કોઈએ કંઈક તર્કનો પ્રતિવાદ આપી દીધો એટલે આ બધું છોડી દેવું નહીં. પુરુષના આશ્રયે બેઠા છીએ, માર્ગની આરાધના કરવા બેઠા છીએ, વહેંચણીમાં ઉપયોગની તીવ્રતા વધારીશું, પ્રજ્ઞા વધારીશું, વિવેક વધારીશું, પુરુષાર્થનું બળ વધારીશું. જીન માર્ગ ખરી રીતે જોતા તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયો છે. આ મુશ્કેલી ક્યાં છે? જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયો છે એનું એક જ વાક્ય કૃપાળુ દેવે, હાથ નોંધ બે, એનો બોલ પાંચ એમાં લખ્યું છે. એક જ વાક્ય બહુ સરસ લખ્યું છે. જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. આ જીવને આવરણ શેનું છે? જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે જ મતભેદ જ તેના સ્વરૂપને આવરણ છે, બીજું એક કઈ નથી. તો આ આવરણ કોણે પકડ્યું? પોતે. મતભેદથી ગ્રહાયો, જ્ઞાનીએ કીધું કે મતભેદની કળાકૂટ મૂકી દે અને અનુભૂતિના માર્ગમાં જા. અનુભૂતિના માર્ગની અંદર સાહેબ જવું કેવી રીતે? 902 નું પદ રોજ બોલવું, આ ભેદ જ્ઞાન બરોબર કરવું, આ જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન છે, લક્ષણ ભિન્ન છે, ધર્મ ભિન્ન છે, એની પર્યાય જુદી છે, સાથે છે અને છતાં બંને પોતપોતાની રીતે પરિણમન કરે છે. ભાષે જળ ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે, બે પોતાની જગ્યાએ છે, પણ આત્મા આત્માની જગ્યાએ અને જળ જળની જગ્યાએ, પૂતગલ પૂતગલની જગ્યાએ, વહેંચણી એવી કરી દીધી. એટલે સાથે હોવા છતાં જ્ઞાની કહે છે કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. અને કહે છે કે દેહ ભાવ દેખાડવો પાલવતો નથી. અમે તો
સર્વ ભાવ થી ઔદા સિન્ય વૃત્તિ કરે, માત્ર દેહ તે સંયમ હે તો હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
આપણા સૌના જીવનમાં એવો અવસર આવે કે અગમ્ય માર્ગ આપણા માટે સરળ બની જાય. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
સુખ ધામ સંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાન પર કાંતિ અનંત સુધામય જે પ્રણ પદ તે વરતે જયતે પ્રણમું